પ્રવચન નંબર 237 તારીખ 29/1/90 55 મિનિટ સમયસાર ગાથા 93 ભાવાર્થ
થાય છે ત્યારે અનંતાનો મંદિરનો રાગ ચાલ્યો જાય છે એનો તો અભાવ થઈ જાય છે. જ્ઞાતની સાથે તથા પ્રકારનો રાગ, એની સાથે સંબંધવાળો રાગ, એ તો અભાવ થઈ જાય છે. પણ બીજા પ્રકારનો રાગ ઉત્પન્ન થાય છે અપ્રત્યાખ્યાન, તો એને જાણે છે. પણ એ મારા ભાવ છે એમ હવે જાણતો માનતો નથી. પૂતગલના ભાવ છે એમ જાણે છે. પૂતગલથી અભિન્ન છે એ 75 ગાથામાં આચાર્ય ભગવાને કહ્યું છે કે જ્ઞાની છે એ રાગને કેવી રીતે જાણે કે પૂતગલના પરિણામ છે, પૂતગલની સાથે વ્યાપી આપણું સબંધ છે, પૂતગલથી અભિન્ન છે એમ જાણે તે જ્ઞાની છે. એમ જાણે તે જ્ઞાની છે. હવે એના માટે આપણે દ્રષ્ટાંત લઈએ કેમ કે આ વિષય જરા એવો છે કે રાગ આત્મામાં થાય છે ને આત્માથી અભિન્ન છે ને આત્મા જ કરે છે એવી અનાદિની વિદ્યાબુદ્ધિ અજ્ઞાન દશામાં અજ્ઞાનીને વર્તે છે. એટલે વેદજ્ઞાન થોડું કઠિન પણ છે પણ અશક્ય નથી. કઠિન છે પણ અશક્ય નથી. એના માટે દ્રષ્ટાંત લઈને ખ્યાલ આવે કે પાણી તો સ્વભાવે શીતળ છે અને પોતાની તત્સમીની યોગ્યતા પર્યાયની અને અગ્નિનો નિમિત્ત એ પર્યાય ઉષ્ણ થઈ. હવે એ પર્યાય છે ઉષ્ણ એ પાણીની છે કે અગ્નિની છે બસ એટલું નક્કી કરવાનું છે. પર્યાય પાણીને કહેવાય પણ એ પાણીનો ધર્મ છે કે અગ્નિનો ધર્મ છે એ લક્ષણ પાણીનું છે કે અગ્નિનું લક્ષણ છે. કેમ કે લક્ષણ અને લક્ષ અભેદ જ હોય. લક્ષણ લક્ષ અભેદ હોય. જો એને પાણીની પર્યાય જો એ પાણીનું લક્ષણ જો તો એ ઉષ્ણતા પાણીની સાથે અભેદ થઈ જાય તો કોઈ કાળે ઠંડા પાણીની પ્રાપ્તિ થઈ શકે નહીં. માટે ઠંડા પાણીની જેને પ્રાપ્તિ કરવી હોય એને માટે ત્યાં જેને ગરમ કરવો હોય એને માટે છે કે એ જે ઉષ્ણતા છે એ અગ્નિની છે અને અગ્નિની સાથે અભેદ છે એ અગ્નિના પરિણામ છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ ઉષ્ણતા અગ્નિની જ છે. એ લક્ષણ એની હારે મળતું છે. શીતળ પાણીના સ્વભાવની હારે લક્ષણ મળતું નથી. માટે લક્ષણ ભેદે ભેદ છે. એટલે એ પાણીની અવસ્થા નથી, એ અગ્નિની અવસ્થા છે. અગ્નિની હારે અભેદ થાય છે. પાણી એનાથી શીતળ સ્વભાવે જુદું એવું ને એવું રહેલું છે. પાણીની અવસ્થા ઉડી છે ત્યારે પાણી શીતળ છે. ધુવાડા નીકળતા હોય પદ્ધતિયા બોલતા હોય પાણી શીતળ શેઠ કે આંગળી બોલી જુઓ ટાઢું પાણી શું કયો છો. આ બધા કે છે પાણી ઊંડું છે કદ બધે છે તમે તો શીતળ ટાઢે કહો પાણી શીતળ જો પાણી કે આ પાણી નું જોઉં છું ઈ કે અમે જોઈએ છીએ તમે જો છો. અમને ઉષ્ણ દેખાય છે તમને શીતળ દેખાય છે. આ શું કોઈ પણ ડાયો માણસો હોય ને એમાં ત્યાં તો મૂર્ખ ન હોય કે શેઠ કઈક સમજાવો ને કઈક માર્મિક વાત લાગે છે. આવો માર્મિક છે વાત. પર્યાય દ્રષ્ટિથી જોનારને પાણી ઊંડું લાગે છે અને દ્રવ્ય દ્રષ્ટિ જોનારને પાણી એ વખતે શીતળ દેખાય છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો પાણી શીતળ છે અને ઉષ્ણતા અગ્નિની છે. તો પાણી ઠંડુ થઈ જાય છે થોડી વારમાં અને શીતળ પાણીની પ્રાપ્તિ થાય છે. શીતળ પાણીના સ્વભાવનો ઘાત નથી થયો. એક સમયની પર્યાયનો તો ઘાત થયો. શીતળ પર્યાયનો તો ઘાત થયો પણ શીતળ સ્વભાવનો ઘાત નથી થયો. માટે થોડી વારમાં ઘણું થઈ જાય છે. માટે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો પર્યાય દ્રષ્ટિથી જોવે તો રાગ આત્મામાં થાય છે. દ્રવિડથી જોનારને રાગ પૂતગલમાં થાય છે. બસ દ્રષ્ટિ ફેરે ફેર છે. તો આમાં સરસ ટીકા છે ને અહીંયા સાહેબ એવો 50 કળશ છે કે 60 કળશ એ મોદી સાહેબની ખબર યાદ છે. આટલી ખબર પડે તો બસ છે. જાજુ આમાં ભણવાનું નથી. પાણીની પર્યાય ઉષ્ણ થઈ છે એ વખતે એ પાણીની પર્યાય છે કે અગ્નિની પર્યાય છે. અગ્નિની પર્યાય છે. લક્ષણ ભેદે ભેદ છે. જેના સંગે થાય છે એની છે, જેના સંગે થાય છે ને એની છે. દ્રષ્ટાંત, જેમ અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ, અગ્નિ અને પાણીના ઉષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજ સ્વરૂપગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાય છે, તેમ જેમ અગ્નિ સંયોગથી પાણી ઊંડું કરવામાં આવે છે, કહેવામાં પણ ઊંડું પાણી એમ કહેવાય છે, ઊંડું પાણી એમ કહેવાય છે, તો પણ જેમ કહેવાય છે એમ નથી, તો પણ સ્વભાવ વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે. પૂરી અગ્નિ નિમિત્ત છે એની વાત નથી, અહીં નૈમિત્તિક પાણીની ઉષ્ણ પર્યાય જે અગ્નિ છે એ અગ્નિની જાત છે, પાણીની જાત નથી. પર્યાય વિચારતા ઉષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે. આવું ભેદના વિચારતા હું જે છે, પાણીમાં પણ ભેદજ્ઞાન કરે તો આવું ખ્યાલ આવે છે કે પાણી શીતળ જ હોય, શીતળ હોય ને પાણી કહેવાય, ઉષ્ણ હોય ને અગ્નિ કહેવાય, એમ જેનામાં જ્ઞાન થાય, જેનામાં જ્ઞાન હોય જીવ, જેનામાં રાગ થાય એ જળ અચેતન પૂતગલના ભાવો છે, પૂતગલના લક્ષે થાય છે. અરે પૂતગલ થી અનન્ય છે, અભેદ છે, ક્યાં નાખવા એને કે પૂતગલમાં નાખી દેવા, આવી વસ્તુની સ્થિતિ છે. આ જો ચાર લીટી બહુ સરસ છે, ફરીને વાંચી ત્યારે આત્મા રાજદે સુખ દુઃખાદી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે, અર્થાત જેમ શીત ઉષ્ણપણું પૂતગલની અવસ્થા છે તેમ રાજદેશ આદિ પણ પૂતગલની અવસ્થા છે, એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પૂતગલને જાણે. રાગી તો પૂતગલ છે, ભેદનાનીને પૂતગલ લાગે છે, મિથ્યા દ્રષ્ટિને જીવના ભાવ લાગે છે, એ જ ફેર છે. એકને જીવના ભાવ લાગે છે, એકને અજીવના ભાવ લાગે છે, પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. જ્ઞાનીને અજ્ઞાનીની ઓળખાણ એટલી છે. જ્ઞાની એમ કે છે કે આ પૂતગલના ભાવો છે, જળ અચેતન છે. જ્ઞાની એમ કે છે કે આ પૂતગલના ભાવો છે, જ્ઞાની એમ કે છે. અજ્ઞાની એમ કે છે કે જીવના ભાવો છે. બસ પદાર્થના પ્રતિભાસમાં તફાવત છે. પાણીની અવસ્થા એક અને જોનાર બે, એક કે છે કે અગ્નિની અવસ્થા, બીજો કે છે કે પાણીની અવસ્થા છે. બસ પર્યાય એક, જોનાર બે, એક સ્વભાવ દ્રષ્ટિથી જોવે છે અને એક પર્યાય દ્રષ્ટિ જોવે છે. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ છે, દ્રવ્ય દ્રષ્ટિ તે સમય દ્રષ્ટિ છે. આવું તો ઘણી જગ્યાએ છે, સમયસારમાં સેંકડો જગ્યાએ છે. રાગ પૂતગલના પરિણામ છે, એક બે પાંચ જગ્યાએ નથી, સેંકડો જગ્યાએ નથી. ત્યારે જ ભેદ જ્ઞાન થાય. જીવનો ભાવ તો માયનો જનન કાળથી, એમાં સ્વચ્છન્ન થાય, સ્વતંત્ર થઈ જાય પાછો. એમ રાગ પૂતગલનો જાણે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, એ સ્વચ્છંદી ન થાય. પછી ઊંધો પડે તો એનો દોષ છે. હિંસા જો ચોરીના પરિણામ કરે અને કહે છે કે પૂતગલના પરિણામ ભૂલ છે તારી, એને પૂતગલના પરિણામ પાસે એને હિંસાના પરિણામ આવે જ નહીં, અહિંસા થઈ જાય, વિતરાગી દ્રષ્ટિ થઈ જાય એની, ઊંધો ન મારે. પણ યોગ્યતા અપરાધાર છે, બસ બીજું કાંઈ નહીં. શાસ્ત્ર તો એક ના એક શાસ્ત્રો છે, શાસ્ત્ર તો અનાદિનું હતું, આ 2000 વર્ષ થયા, સમય દર્શન કોઈને નથી, ગુરુદેવ નથી. વર્ણિકી તો ટીકા બોલી હતી, ટીકા બોલ્યો આખી સંસ્કૃત, આ સંસ્કૃત બોલે, આ શાસ્ત્રો ઉગાડે નહીં. અને ફટફટફટ પાંત્રી વર્ષ પહેલા 19 પ્રશ્ન પૂછ્યા, 19 35 વર્ષ પહેલા 10 સાલમાં કોરી પાટી શું સમયદાર ભણતર શું કરી ક્યારે ભણી ગયું વેદના નથી બસ રાગ થી આત્મા ભિન્ન છે એ દ્રષ્ટિમાં આપણું છે આ અત્યંત ભિન્ન સર્વથા ભિન્ન અરે નવ તત્વથી એ સર્વથા ભિન્ન છે આત્મા રાગ તો એને ઘેર લ્યો આ હવે ચરણો દશાનું બતાવું છે હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે અજ્ઞાનથી ભાવ કર્મ રાગ દ્વેષ મોહ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એમ જળકર્મની વાત નથી ભાવકર્મની વાત છે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે પેલા એમ હતું કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે એ જો બાણું ગાંઠાનું બતાવો થોડીક હા પાડે ને એના ઉપર અમારી નજર જાય આમ આમ કરે એનું અમે નામ ન લઈએ સમજી ગયા કે સુમન ગાય પર નજર જાય જો સુમનભાઈ બાણુગાથા ઉપર હા હવે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે બાણુગાથાનું બતાવો જો એની પાસે શાસ્ત્ર નથી આ બાણુગાથાનું બતાવો છે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે હવે અહીંયા પ્રશ્ન બીજો આવ્યો કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે કર્મ ઉત્પન્ન તો થાય છે ભાવ કર્મ રાગાદી ઉત્પન્ન તો થાય છે અજ્ઞાનીને પણ કઈ રીતે ઉત્પન્ન થઈ જાય છે મિથ્યા તો કઈ રીતે ઉત્પન્ન થાય છે કર્મ એટલે મિથ્યા અજ્ઞાનથી મિથ્યા તો કઈ રીતે ઉત્પન્ન થાય છે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે મિથ્યા કઈ રીતે ઉત્પન્ન થઈ જાય છે એવો શિષ્યનો પ્રશ્ન છે જિજ્ઞાસુ એનો જવાબ આપે છે ચરણ ગાથા બોલું
સારું જાણનાર દેખનાર છે તેમ તું પણ જાણનાર દેખનાર
અધૂરા પુરાનો પ્રશ્ન કરીશ નહીં. સિદ્ધ ભગવાનથી જરા જુદો પડ્યો ને કર્તૃત્વમાં ગયો તો સંસાર છે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. જેમ સિદ્ધ ભગવાન 100 ટકા એની માફક તું જાણનાર દેખનાર છું, તારો સ્વભાવ જાણો, દેખું કરવું તો તારા સ્વભાવમાં છે જ નહીં. કેમ કે જ્ઞાતા છે ને, અહીંયા કે છે કે હું અજ્ઞાનથી કર્મ કેમ ઉત્પન્ન થાય છે, હું ક્રોધ છું એમ જે વિકલ્પ કરે છે પોતાનો. પોતાનો વિકલ્પ કરે છે તેથી આત્મા એ ઉપયોગરૂપ પોતાના ભાવનો એટલે ભાવકર્મનો કરતા થાય છે. ભાવનો એટલે રાગ દ્વેષ મોહનો કરતા થાય છે. હું ક્રોધ છું, અરે હું જ્ઞાતા છું, હું જ્ઞાનમય છું, એ વિકલ્પ પણ અજ્ઞાન છે. શું કહ્યું? જેવું સ્વરૂપ છે હું જ્ઞાતા છું, એવો વિકલ્પ પણ અનંતાનો મંદિરનો કષાય છે. રાગ છે, દ્વેષ નથી, રાગ છે. તો હું ક્રોધ છું એવો વ્યવહારનો પક્ષ સ્થૂળ અજ્ઞાન છે. ટીકા. ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું છે. અજ્ઞાન શબ્દ એક, એના ત્રણ ભેદ. અજ્ઞાન એક શબ્દ છે, એના ત્રણ પ્રકાર ભેદ. એવું જે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ રૂપ ત્રણ પ્રકાર, સવિકાર, ચૈતન્ય, પરિણામ. શ્રદ્ધાનો દોષ અજ્ઞાન એટલે જ્ઞાનનો દોષ. શ્રદ્ધાનો દોષ એટલે આત્મા જેવો છે એવું શ્રદ્ધતો નથી, એ તો શ્રદ્ધાનો વિપરીત મિથ્યાદર્શન. આત્માનું જ્ઞાન નથી કરતો માટે અજ્ઞાન. અને રાગમાં રત થઈ જાય છે પાપના પરિણામમાં, તેથી તેને અવિરતિ રૂપ ત્રણ પ્રકારના સવિકાર, વિકાર સહિત ચેતન પરિણામ. ચેતન પરિણામના બે પ્રકાર, અવિકાર અને વિકાર, સવિકાર અને અવિકાર. સવિકાર ચેતન પરિણામ અજ્ઞાનીને હોય, અવિકાર ચેતન પરિણામ જ્ઞાનીને હોય. એટલે સમગ્ર જ્ઞાન ચારિત્રના પરિણામ ત્રણ પ્રકારના અવિકારી પરિણામ. ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે એનો ખુલાસો. પરના અને પોતાના, રાગના અને જ્ઞાયક આત્માના, રાગના અને જ્ઞાનના અવિશેષ દર્શનથી બેની એકતા કરે છે. અવિશેષ એટલે જુદાપણું છે, છતાં ભેદભેદ કરીને એક માને એને અવિશેષ કહેવામાં આવે છે. અવિશેષ દર્શનથી એટલે મિથ્યા શ્રદ્ધાંત, અવિશેષ જ્ઞાનથી એટલે જ્ઞેય અને જ્ઞાયકને એક કરે એને અજ્ઞાન કહેવામાં આવે છે. અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને એ જ્ઞાન અને રાગ બેનો જે ભેદ જુદા બનવું એને છુપાવીને પરનાને પોતાના અવિશેષ કહ્યું ને, વિશેષ છે છતાં અવિશેષ એક માને છે. સમસ્ત ભેદને છુપાવીને, એક એક શબ્દની કિંમત છે, ભેદને છુપાવીને એટલે છે તો બે પણ લાગે છે એક જેવા, એને ભેદને જુદાઈને છુપાવી દીધી એક મહિનો. ભેદને છુપાવીને ભાવ્ય ભાવક ભાવને પામેલા, ભાવ્ય અને ભાવક ભાવને પામેલા એવા ચેતન અને અચેતન, ભાવ્ય એટલે રાગાદી પરિણામ ને ભાવક એટલે જ્ઞાયક ચેતન, એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી, એટલે કે જાણે એનો જ્ઞાનનો આધાર આત્મા અને રાગનો આધાર પણ આત્મા. એક આત્માને આધારે જ્ઞાન પણ થાય અને એ જ આત્માને આધારે રાગ થાય, એને સામાન્ય અધિકરણ કહેવામાં આવે. જ્ઞાનને તો આત્માનો આધાર છે અને રાગને રાગનો આધાર છે, અથવા ઉદગમને આધારે રાગ થાય છે. બે વાત લેવી રાગમાં, રાગ કાં તો પર્યાયને આધારે થાય છે અને કાં રાગ ઉદગમને દ્રવ્ય કર્મને આધારે થાય છે, પણ આત્માને તો આધારે રાગ થતો જ નથી, અધરથી થાય છે. નિસર્ગ સ્વયંમેવ રાગ ઉત્પન્ન થાય છે, આત્મા કર્યા વિના રાગ ઉત્પન્ન થાય છે. આત્માના કરવાથી રાગ ઉત્પન્ન નથી થતો, કેમ કે કરવું આત્માના સ્વભાવમાં નથી, છતાં માને છે કે હું કરું છું, તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. બસ એક આધાર થી બે આધાર છે, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી, ક્રોધાદીમાં ઉપયોગ નથી. બે ને આધાર આધેય સંબંધનો અભાવ છે. કાઢો સ્થિત દાદા કાઢો. અરે 281 એ જ દીકરી, એ જ દીકરી બરાબર છે. આધાર આધેય નથી, એક વસ્તુ બીજી વસ્તુની નથી. અરે એક વસ્તુ જ્ઞાનમય આત્મા અને ક્રોધમય અજ્ઞાન ભાવ જળ, એક વસ્તુ બીજી વસ્તુની નથી. માટે એક ને બે નો, એકમાં બે નથી, બે છે. ક્રોધને આધારે, જ્ઞાન જ્ઞાનને આધારે આમાં છે. ખરેખર એક વસ્તુ ની બીજી વસ્તુ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવા, એનું ક્ષેત્ર ભિન્ન છે. તેમને એક સત્તાની અનુપત્તિ છે. જ્ઞાનની સત્તા અને રાગની સત્તા બે મળીને એક સત્તા થાય છે એમ છે નહી. સત્તા ન્યારી ન્યારી, ભાવ ન્યારો ન્યારો, ફળ ન્યારું ન્યારું, લક્ષણ ન્યારા ન્યારા. એક સત્તાની અનુપત્તિ એટલે ઉત્પત્તિ નથી, સત્તા એક નથી. અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુને બીજી વસ્તુ નહીં હોવાથી જ્ઞાનનો રાગ નથી ને રાગનું જ્ઞાન નથી, બે વસ્તુ અલગ અલગ છે. એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. જ્ઞાનની સાથે રાગનો આધાર આધેય સંબંધ નથી. જ્ઞાન જ્ઞાનને આધારે ને રાગ રાગને આધારે, જ્ઞાનને આધારે આત્માને આધારે રાગ થતો જ નથી. એ અધરથી થાય છે, અથવા પર્યાયનો આધાર પર્યાય છે, અથવા પૂદગલને આધારે થાય છે, પણ જીવને આધારે તો રાગ થતો નથી. આધાર આધેય સંબંધ નથી. આ માથાને આધારે ટોપી નથી એમ કે છે, એમ આત્માને આધારે રાગ નથી આની જેમ. હો કઠિન છે જરા. આ તો સંતોની વાણી છે, જીનવાણી છે. બેસે તો કામ થઈ જાય, ન બેસે તો હોનાર. બસ બીજું તો બહુ થાય છે, સહેલું છે. પોતાનું સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. અઘરું કાંઈ નથી થાય, અઘરું કરીને માની બેઠો છે બસ. એટલે સમજાતું નથી.
ચોખ્ખું દેખાય છે, ક્રોધના પરિણામ છે તેમાં અચેતન છે. જાતે જ અચેતન નીચે જ્ઞાન સાથે મળતી આવી છે.
ક્યાંથી મળતી આવે? અણમળતી છે. બેને આધાર આપી નથી, જ્ઞાનને આધારે ક્રોધ નથી ને ક્રોધને આધારે જ્ઞાન નથી. ચોખ્ખું છે આમાં. ઠીક છે. સંસારનો અંત હવે નજીક છે, એને વિશે કહે છે. પરના અને પોતાના અવશેષો ભેદને છુપાવીને ભાવે ભાવ ભાવને પામેલા એવા ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી ખુલાસો કરે છે. જાણે કે તેમનો એક આધાર હો, જ્ઞાનનો અને ક્રોધનો, જાણે એક આધાર હો. એક વસ્તુમાં બે ભાવ થાય છે, એક વસ્તુમાં બે ભાવ નથી થતા. વસ્તુ જુદી જુદી છે, પ્રદેશ ભેદ છે. એક વસ્તુ બીજી વસ્તુની નથી. ચેતન અચેતનનું સામાન્યથી જાણે કે એક તેમનો એક આધાર હોય, એ રીતે અનુભવન કરવાથી અજ્ઞાની અજ્ઞાનીને કર્મ કેમ ઉત્પન્ન થાય છે કે આવું એકત્વ છે એના બે વચ્ચે, જે વિભક્ત જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન છે, છતાં એકત્વ લાગે છે, એક પણ અનુભવે છે. આવું એક પણ અનુભવ કરવાથી હું ક્રોધ છું, હું જ્ઞાન જો ભૂલાઈ ગયો, ક્રોધ જણાતા હું ક્રોધ છું, હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આ વિકલ્પની સાથે કરતા કર્મની પ્રવૃત્તિઓ નકાવતી છે. હું ક્રોધ છું, પોતાનો વિકલ્પ કરે છે. જેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે, હું રાગી છું એવી ભ્રાંતિને લીધે, ભ્રાંતિ એટલે અજ્ઞાન, ઊંઘતા, એવી ભ્રાંતિને લીધે, ભ્રાંતિ કેને કહેવાય? મૃગજળ છે ને, એ મૃગજળ જળ દેખીને દોડે છે અને પ્રાણ નીકળી જાય છે. છેની પાણી, પાણીનો અભાવ છે, ભ્રાંતિ. આ એમ પાંચ ઇન્દ્રિયના વિષયમાં સુખ નથી, જવા નાખે છે જીવ. જ્યાં એને સુખ મળવાનું નથી છે એની ભ્રાંતિ છે. એમ રાગ છે અચેતન જળ, એમાં ચેતન હોવાની ભ્રાંતિ થાય છે. એ ભ્રાંતિ થાય તો પણ રાગ જળ મટીને ચેતન ન થાય. પ્રત્યે કેને કહેવાય? હોય કાંઈ ને પાસે જુદું, હોય સિંદરી લાગે તરફ, એમનો ભ્રાંતિ. રાતના દોડી પડ્યો હોય ભાગે, આ તરફ પડ્યો, ત્યાં તરફ છે. બીજો આવીને એ આ દોરી છે ને એટલે આ ઉપાડે, જો આ શું હે ભ્રાંતિ ટળી ગઈ. એમ રાગ પૂતગલનો છે ટંકાર આવ્યો ગુરુદેવનો. કોઈ કોઈ લાયક જીવ એનું કામ થઈ જાય. એમ એકત્વ પણ અનુભવ કરવાથી હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. હું ક્રોધ છું વિકલ્પ, સંકલ્પ ને વિકલ્પ ઉત્પન્ન. તેથી હું ક્રોધ છું એવી ભ્રાંતિને લીધે ક્રોધી તો પૂતગલ છે, અથવા ક્રોધી આશ્રવ છે એટલે પૂતગલ ના બેસે તો કાંઈ નીકળવા. ક્રોધી તો આશ્રવ છે એટલું તો લે, જીવ એનાથી જુદો છે. પર્યાયમાં ક્રોધ થાય છે, જીવમાં ક્રોધ થાય નહીં. પૂતગલ ના બેસે તો કાંઈ ઠીક છે, પણ એ ક્રોધ થાય છે ને એ પર્યાયમાં થાય છે, પર્યાય પરદ્રવ્ય છે. અનાત્મામાં ક્રોધ થાય, આત્મામાં જ્ઞાન થાય, આત્મામાં જ્ઞાન થાય ને અનાત્મામાં ક્રોધ થાય. એવી ભ્રાંતિ મેળવી જે સ્વિકાર વિકાર સહિત છે એવા ચૈતન્ય પરિણામે પ્રણમતો થકો. હું ક્રોધ છું, હું માન છું, માયા છું, લોભ છું, કોઈ સ્ત્રી હું પુરુષ. એમ અનંત કાળથી સ્વિકાર ચૈતન્ય પરિણામે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન રૂપે પરણે છે. હું જ્ઞાનમય આત્મા છું અને રાગી રાગાદી તો પૂતગલ છે, અથવા રાગાદી તો આશ્રવ છે. આશ્રવ ને જીવ જુદા છે એમ તો લે, પૂતગલ ને બેસે તો કાંઈ નહીં. તો આશ્રવ ને આત્મા કરતો નથી એમ તો લે, પછી આશ્રવ ને જાણવાનું બંધ કરી દે રે અને જ્ઞાયક ને જાણી લે ને. એવા ચૈતન્ય પરિણામે પ્રણમતો થવો. આ આત્મા તે સ્વીકાર ચૈતન્ય પરિણામ રૂપ પોતાના ભાવનો કરતા થાય છે. સ્વભાવને ભૂલી હું નાતા છું એને ભૂલી ગયો અને હું ક્રોધી છું એવો વિકલ્પ ઉત્પન્ન કરીને પ્રાપ્તિ કરીને સ્વભાવને ભૂલી ગયો. આખા સ્વભાવને ભૂલી ગયો, પર્યાય દ્રષ્ટિ થઈ ગયો, પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ, અનંતકાળ છે. એવી રીતે ક્રોધ પદ પલટાવીને માન માયા લોભ મોહ રાગ દ્વેષ કર્મ લોકર્મ મનોચન કાય પછી પાંચ ઇન્દ્રિય શ્રોત ચક્ષુ પ્રાણ રસન અને સ્પર્શના 16 સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉદ્દેશથી બીજા પણ જાણવા. પાંચ ઇન્દ્રિયમાં શું કે છે કે હું તમને જાણું છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પની સાથે તન્મય થઈ ગયો એટલે ઇન્દ્રિય જ્ઞાન ખંડ જ્ઞાનની અને તન્મય થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે ને આત્મા, જેમ રાગ ભિન્ન છે ઇન્દ્રિય જ્ઞાન પણ ભિન્ન છે, એમ આમાં હું ક્રોધી છું એ અજ્ઞાન અને હું ક્રોધને જાણું છું એ પણ અજ્ઞાન. હું તો જાણનારને જાણું છું એમ લેને, પછી જાણનારને જાણીને અનુભવ થાય, વાસ્તવિક અવસ્થામાં આવે પછી ભગવાનની ભક્તિનો રાગ આવે એને સવિકલ્પશામાં નિષેધ બુદ્ધિ એ જાણે તો જાણેલો પ્રિજ્ઞાન કહેવાય. જાણવામાં રોકાઈ જાય અને શ્રદ્ધા ફરી જાય કે એને હું જાણું છું તો સમય કૃષ્ણ ચાલ્યું જાય. જાણવામાં રોકાય તોય એવી અપૂર્વ ચીજ બહાર આવી ગઈ છે. એ તો સવિકલ દશામાં સ્વભાવમાં ટકાતું નથી એટલે ગુણ ગુણીનો ભેદ મળ્યો છે. ઉપયોગ અહીંથી ખસી ગયો છે, પરિણતિ રહી ગઈ પણ ઉપયોગ આત્મામાંથી ખસી ગયો છે. ખસી ગયો છે એટલે જાણેલો પ્રજ્ઞાન કયો. હા પણ દોષ માને છે જ્ઞાની, એને પરિણામને જાણવું એ દોષ માને છે. અજ્ઞાની એને ગુણ માની બેઠો. કેમ કે અમારો ઉપયોગ આત્મામાંથી છૂટો, ગુણ ગુણીનો ભેદ પડ્યો. ભેદ પડે ત્યારે પરગણાય. અભેદમાં ભેદ જણાય નહીં તો ભેદનો વિષય પણ જણાતો નથી. પર પદાર્થ છદ્રવ્યને જણાય, અભેદમાં છદ્રવ્યને જણાય. અભેદમાં તો રાગ ઉત્પન્ન થાય માટે રાગ તો ન જણાય, લોકાલોક ન જણાય અભેદમાં. ભેદ કરો તો પર જણાય છે. આ એ ભેદમાં એવો છે, કોઈ કોઈને કોઈ વખતે જાણેલો પ્રજ્ઞાન છે. હા અજ્ઞાનીને નહીં, કેવલીને નહીં, નિર્વિકલ્પ ધ્યાનીને નહીં, સવિકલ્પ જ્ઞાનીને, સવિકલ્પ જ્ઞાનીને વ્યવહાર જાણેલો. આ બધી વાત ચોખ્ખી કરી ગયા છે ગુરુદેવ. પણ એ જ્ઞાનીનો જે વ્યવહાર છે એને પકડી લીધો. જ્ઞાની પણ જાણે છે ને પર્યાયને, હું પણ પર્યાયને જાણું છું ને. જાણવામાં ક્યાં દોષ છે? એ પેલો ભાગ બાર પીડ્યો એમાં 146 પાના ઉપર છે ગુરુદેવે પ્રશ્ન કર્યો. પર્યાય તો છે ને, પર્યાયને જાણી તો જોઈને, પર્યાય વસ્તુ તો નથી ને. એમ કરી કરી અજ્ઞાની મિથ્યા પોસે છે, મિથ્યા તો દ્રઢ કરે છે. એમ લખ્યું 146 પાના ઉપર છે. જાણવાના બાના નીચે મિથ્યાત, કરવાના બાના નીચે તો મિથ્યાત છે પણ જાણવાના બાના નીચે પણ મિથ્યાત છે. જાણવામાં શું દોષ? અરે તારા આત્માને જાણવાનું ભૂલી અને તું પરદ્રવ્ય પર્યાય પરદ્રવ્ય એને જાણવા રોકાણો. એ દોષ છે. માટે 5 ઇન્દ્રિય પણ લીધી આમાં, કે હું ક્રોધ છું, એમ હું કાન છું, હું સાંભળું છું, હું સાંભળું છું, હા હું ચાખું છું રસને, એ છે તો અજ્ઞાની છો. પેલી 1 મહિના આધાર 1 નથી, અતિશય જ્ઞાન નહીં. ભગવાન આત્માની જ્ઞાન એ જ્ઞેય છે. જ્ઞેય અને જ્ઞાયકને આધાર આધે સંબંધ નથી. આત્માને આધારે ઇન્દ્રિય જ્ઞાન થતું નથી તો રાગ ક્યાંથી થાય? શાસ્ત્ર જ્ઞાન આત્માને આધારે ન થાય. શાસ્ત્ર જ્ઞાન આત્માને આધારે ન થાય તો જ્ઞેય છે, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞાન ક્યાં છે? ઠીક છે, ઘર વિચાર તો પામ છેલ્લે તો એ આવે, બીજું કઈ ના. કોઈના કહેવાથી કોઈ સમજી જાય એવું અત્યાર સુધી બન્યું નથી. પોતાથી સમજે ત્યારે ગુરુને નિમિત્ત કહેવાય, એનો ઉપકાર ન ભૂલે સજ્જન. એમ કે આપણાથી મને પ્રાપ્ત થયું, ભવનો અંત આપે આપ આત્મા આપો. આવાર અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યા દર્શન અજ્ઞાન અભિરતિરૂપ 3 પ્રકારનું જે સ્વિકાર ચૈતન્ય પરિણામ તે પોતાનો અને પરનો ભેદ નામ જુદાય. સ્વ અને પર જુદા છે, એનો ભેદ એટલે જુદાય નહીં. જાણીને એક બે કરીને હું ક્રોધ છું, હું માન છું ઇત્યાદિ વગેરે વગેરે માને છે. હું ક્રોધ છું તો એ ક્રોધી થતો નથી, એ તો જ્ઞાનમય રહે છે. ગીના ઘડા જેવું કથન છે. તેથી અજ્ઞાની જીવ કે અજ્ઞાનરૂપ સ્વિકાર વિકાર સહિત ચૈતન્ય પરિણામનો શુભાશુભ ભાવનો કરતા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે. શુભાશુભ ભાવનો કરતા અજ્ઞાની છે સવિકલ્પ દશામાં સુભાષુભ ભાવનો જાણનાર જ્ઞાની છે, નિર્વિકલ્પ ધ્યાનમાં જાણનાર ઉપયોગાત્મક પણ આત્માને જાણે છે. ચોરણું ગાથા થઈ દસમી બાકી પંચાવન સમયસાર તો સમયસાર છે. હવે એ જ વાતને વિશેષ કહે છે, એ ચોરણમાં કહ્યું હું ક્રોધ છું એવો પોતાનો વિકલ્પ કરે છે. અહીંયા ધર્માસ્તિકાયને જાણીને જે વિકલ્પ ઉત્પન્ન થાય છે એમાંય રદ થાય છે, તો વિકલ્પનો નિમિત્ત ધર્માસ્તિકાય, તો હું ધર્માસ્તિકાય છું. ધર્માસ્તિકાયના લક્ષ્ય થયેલો વિકલ્પ એને જે પોતાનું માને છે, નૈમિતિકને પોતાનું માને છે, એ નિમિત્તને પણ પોતાનું માને છે. ફરીને શું કહ્યું, ધર્મ ધર્મ આકાશને કાળ એવા છ દ્રવ્યો છે, એને જાણતા વિકલ્પ થાય છે, આત્માને જાણતા નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા આવે છે. આત્માને જાણવાનું છોડીને એટલે નિર્વિકલ્પ ધ્યાનથી ભ્રષ્ટ થઈને આ ઉદ્ગત છે, આ જીવ છે, આ પંચ પરમેષ્ઠી છે, આ શ્રીમંત ભગવાનની પ્રતિમા છે, આ શાંતિનાથ ભગવાનની પ્રતિમા છે, આ નિમિનાથ ભગવાનની પ્રતિમા છે, એમ પર દ્રવ્યને જાણીને એ પોતાનો વિકલ્પ કરે છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, એ ઇન્દ્રિય જ્ઞાન પોતે વિકલ્પ છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે વિકલ્પ ઉત્પન્ન થયો, એ વિકલ્પની સાથે ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ કરે છે, એ જ્ઞેયની સાથે એકત્વ કરે છે. જ્ઞેય છે પર પદાર્થ જ્ઞેય છે, એના લક્ષ્ય થયેલું જ્ઞાન એ પણ જ્ઞેય છે. નૈમિત્તિક જ્ઞેય અને એક નિમિત્તભૂત જ્ઞેય, જ્ઞેયના બે પ્રકાર, એક ભાવ જ્ઞેય અને એક દ્રવ્ય જ્ઞેય. જ્ઞેયના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન થાય તેને ભાવ જ્ઞેય કહેવાય. ભાવ જ્ઞાન નથી, ભાવ શુદ્ધ નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એ જ્ઞેયના લક્ષ્ય જ્ઞાન થયું છે, એ જ્ઞાન નથી થયું પણ જ્ઞેય થયું છે. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય અને જ્ઞેયના લક્ષ્ય જ્ઞેય થાય. આત્માના લક્ષ્ય જ્ઞાન થાય અને પ્રતિમાજીના લક્ષ્ય જ્ઞાન ન થાય પણ જ્ઞેય થાય. એ વાત હવે ચાલુ શાસ્ત્રમાં આવે છે. જ્ઞેય જ્ઞાયક જુદા છે, એને આધાર આધિક સંબંધ નથી. જ્ઞેય તો ઇન્દ્રિય જ્ઞાન છે અને જ્ઞાયક તો અતિન્દ્રિય જ્ઞાન આત્મા છે, એને એક આધાર નથી, આધાર જુદો છે. ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેયને આધારે થાય, અતિન્દ્રિય જ્ઞાન આત્માને આધારે થાય. એક ભાવકનો ભાવ, ચોરણ ગાથામાં જે હું ક્રોધ છું એ ભાવકનો ભાવ કયો, ભાવક તો દ્રવ્ય કર્મ, એના લક્ષ્ય થયેલો ભાવ એને ભાવકનો ભાવ કહેવાય. અને ભાવકનો ભાવ, ભાવને ભાવ અભાવ અભિન્ન છે. ભાવક અને એનો થતો ભાવ ક્રોધ એ પૂતગલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. એ ભાવકના ભાવની વાત કરી. હવે બીજી જ્ઞેયનો ભાવ એ પ્રગટ થાય છે. ભાવકનો ભાવ રાગ અને પ્રતિમાને જાણતા જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય એનું નામ જ્ઞેયનો ભાવ. જ્ઞેયના લક્ષ્ય થયેલો ભાવ તે જ્ઞેયનો ભાવ, એ ભાવ જ્ઞેય અને એક દ્રવ્ય જ્ઞેય. આ શાસ્ત્ર છે ને એ દ્રવ્ય જ્ઞેય છે અને એના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન, કે આ 95 આંકડો વાંચો એ ઇન્દ્રિય જ્ઞાનમાં ભાવ ભાવજો, તો એનું નામ ભાવ જ્ઞેય અહીંયા થયું, ભાવ જ્ઞાન નથી. ભાવ જ્ઞાન તિરોભૂત થઈ ગયું, ભાવ જ્ઞાનનો અભાવ થઈ ગયો, ભાવસૂતનો અભાવ થઈ ગયો અને ભાવ જ્ઞેયનો ઉત્પાદ થયો. એ ભાવ જ્ઞેય છે, એ નૈમિત્તિક અવસ્થા છે જીવની, અને દ્રવ્ય જ્ઞેય છે એ નિમિત્ત રૂપે છે, છ દ્રવ્યો એ 55મી ગાથામાં આવશે. થોડું કસરત તો કરવી પડે, મગજ નહીં, થોડીક કસરત તો કરવી પડે. 55મી ગાથા છે, એક સાથે બોલી. છેલ્લી ચાર લીટી છે. કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાવતું નથી કે જે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી બહુ ઉત્પન્ન થયા. ભાવકનો ભાવ ને જ્ઞેયનો ભાવ એ મારી સાથે એક થઈને ફરી બહુ ઉત્પન્ન કરે. કારણ કે નિજરથી જે મોહને મૂળથી નાશ કર્યો છે એનો ભાવાર્થ આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. એટલે મોહ એને અજ્ઞાની કરાવતો નથી, સ્વભાવને ભૂલીને મોહ તરફ જાય છે એટલે અજ્ઞાની છે. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલંબીથી જ્ઞાની થયો, યોગ્યતા પાકી અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, ક્ષય થઈ ગયો. મોહનો મૂળમાંથી સમૂળ મૂળમાંથી નાશ. ભાવક ભાવ એટલે રાગ અને જ્ઞેય ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન, એનાથી ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી અતિન્દ્રિય જ્ઞાનને આનંદ અનુભવમાં આવ્યો. ફરી હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય ન થાય? ભાવકનો ભાવ દ્રવ્ય કર્મ ભાવક અને એના સંગે ક્રોધાથી થાય છે તેનું ભાવ્ય. એ નાયકનો ભાવ નથી, એ ભાવકનો ભાવ છે. રાગ છે તે નાયકનો ભાવ નથી પણ ભાવકનો ભાવ છે, નૈમિતિક ભાવ છે. અને જ્ઞેયનો ભાવ છ દ્રવ્ય જ્ઞેય છે એના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન થયું એને જ્ઞેયનો ભાવ કહેવાય. એટલે ઇન્દ્રિય જ્ઞાનથી જુદો અને રાગથી આત્મા જુદો અમે અનુભવ કરી લીધો. ફરીથી હવે ઇન્દ્રિય જ્ઞાન કે રાગ અમને બહુ ઉત્પન્ન નહીં કરે એટલે એમાં અમારી મારાપણાની બુદ્ધિ કદી થવાની, આત્મામાં મારાપણાની બુદ્ધિ થઈ એટલે થઈ. ઇન્દ્રિય જ્ઞાન રહેશે થોડો ટાઈમ, રાગ પણ થોડો ટાઈમ રહેશે. ભાવકનો ભાવ અને જ્ઞેય ભાવ એ બે જ્ઞાનનું જ્ઞેય થઈ જાય છે. એ કર્તાનું કર્મ હવે બનતું નથી. રાગ પણ મારું કર્મ નહીં, શાસ્ત્ર જ્ઞાન પણ મારું કર્મ નહીં, અમારું કાર્ય નથી. એક તો દ્રવ્ય કર્મનું કર્તવ્ય છે, એ કરે છે રાગને પાંચ મહાવૃતને, અને એ છ દ્રવ્યો જે છે જગતના જ્ઞેય એ કરે છે જ્ઞેયના ભાવને, ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનનું કર્તા જ્ઞેય છે, રાગનો કરતા દ્રવ્ય કર્મ છે, ભગવાન આત્મા આત્મજ્ઞાનનો કરતા છે એ પણ કથનચિત છે. એ પણ સરળતા નથી, એવી અપૂર્વ વાતો છે. શાસ્ત્રમાં બધું છે. આ ભાવકનો ભાવ નીકળે એ ભાવ બતાવ્યો તમને આરતી ગાતા ક્યાંથી કઈ કામ. ચાલુ ગાતા ટીકા ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યા દર્શન અજ્ઞાન અભિરતિ રૂપ ત્રણ પ્રકારનું સ્વિકાર છે તેને પરિણામ તે પરનાને પોતાના વિશેષ દર્શનથી વિશેષ જ્ઞાનથી અને વિશેષ પ્રતિથી સમસ્ત ભેદને છુપાવીને સમસ્ત ભેદને છુપાવી જ્ઞેક નાયક ભાવને પામેલા એવા સ્વ પરનું સામાન્ય અધિકરણથી અનુભવ કરવાથી જો એ જ્ઞેય છે એ બધું જ્ઞેયના ખાતામાં હતું અને જ્ઞાયક એનાથી જુદો હતો એને બદલે એ જ્ઞેય અને જ્ઞાન સ્વ અને પર એનું સામાન્ય અધિકરણ આ એને જાણનારું જ્ઞાન અંશ અને એનાથી જ્ઞાયક જુદો છે ઓલું જ્ઞેય છે ને અહીંયા જ્ઞાયક છે ઓમાં એમ હતું કે હું ક્રોધી છું આમાં આવશે કે હું ધર્માશિકાય આવશે સમજ ભેદને છુપાવીને જ્ઞેય ભાવને પાવેલા એવા સ્વપદનું સામાન અધિકરણ એક જાણે આધાર હોય જ્ઞેયનો આધાર એ પણ આત્મા અને જ્ઞાનનો આધાર પણ આત્મા જ્ઞાનનો આધાર તો આત્મા છે આત્માને આધારે જ્ઞાન થાય છે પણ જ્ઞેય આત્માને આધારે થતું નથી ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનને આધાર આત્મા નથી ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે જડ અને અચેતન છે શાસ્ત્ર જ્ઞાન જડ અને અચેતન જેમ રાગ જળ અચેતન છે એમ હવે જળને અચેતન એ આત્માના પરિણામ કેમ કેવો હોય ને આત્મા કેમ કરે જળને કરે આત્મા કોઈની અનાધિકાળનું અસલ એક જ બુદ્ધિ છે એ નીકળવું બહુ ભૂતરું છે ભૂતરું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી જાણે એક મેઘ છે એમ અનુભવન કરવાથી હું ધર્મ છું હું અધર્મ છું કોઈને એમ થાય કે હું ધર્માસ્તિકાય છું હું અધર્માસ્તિકાય છું એવું તો કોઈ બોલતું નથી દેહ મારો છે એમ કે રાગ મારો છે એમ કે અજ્ઞાની પણ આકાશ મારો છે આ ધર્માસ્તિકાય મારું છે હું ધર્માસ્તિકાય છું એમ તો કોઈ કે તો હું ધર્માસ્તિકાય છું હું પર જીવ છું હું ઉદગલ છું એમ ક્યાંથી આવ્યું કે સાંભળ એનો ન્યાય આપે હું આકાશ છું હું કાળ છું હા હું ઉદગલ છું હું અન્ય જીવ છું પંચ પરમેશ્વરી સિદ્ધ ભગવાન હું છું સિદ્ધની ભક્તિ કરવા સિદ્ધની ભક્તિ કરે છે ને એમાં હું સિદ્ધ છું એમ માને છે કેવી વાત છે કેવી રીતે છે એ સમજાવતા એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે એટલે કે એના સંબંધથી જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું એનું નામ વિકલ્પ એ વિકલ્પમાં તન્મય છે એ વિકલ્પને પોતાનો માને છે નૈમિતિકને પોતાનો માને છે એને નિમિત્તમાં પણ પોતાપણાની માન્યતા સ્થાપી દીધી દેહ પ્રત્યે મમત્વ કરે છે તો મમત્વમાં તન્મય થાય છે રાગમાં તો એનું નિમિત્ત જે દેહ એ દેહને પોતાનો માને છે વોટર છે એમાં રાગ થયો અને વોટર મારી મમતા કરી તો વોટરમાં એકતા કરી એને ના ભાઈ વોટરમાં એકતા કરી તો જળ થઈ જાય એ જળ થઈ ગયો તારી બુદ્ધિ જળ થઈ ગઈ છે નૈમિતિકને પોતાનું માને છે એ નિમિત્તને પોતાનું માને છે ધર્માસ્તિક કાય નું લક્ષ્ય કરતા જે ઇન્દ્રિય જ્ઞાન થાય એનું નામ વિકલ્પ છે રાગનું નામ એ વિકલ્પ અને ઇન્દ્રિય જ્ઞાનનું નામ પણ ખંડ જ્ઞાનને પણ વિકલ્પ કહેવાય એમાં એ તન્મય થઈ જાય છે તો નૈમિતિકમાં તન્મય થયો એ નિમિત્તમાં તન્મય બુદ્ધિ થઈ ગઈ એવો પોતાનો વિકલ્પ પૂર્ણ કરે છે તેથી હું ધર્મ છું આ વિકલ્પમાં તન્મય થઈ ગયો ને જ્ઞાતા ધર્યો હું ધર્મ છું હું અધર્મ છું હું આકાશ છું હું કાળ છું હું ભૂતગલ છું હું અન્ય જીવ છું એવી ભ્રાંતિને લીધે જે સ્વાભાવિક છે એ વાત